નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયત આવો છે
એ રીત શોધ કથા ને દે જ્ઞાત તે તો તેજ છે. કથા છઠ્ઠી આપણે લેવી છે એની ઉપરનો મથાળું છે છઠ્ઠી ગાથા ઉપર. હવે પ્રશ્ન ઉપજે છે કે શિષ્યને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે કે દ્રષ્ટિમાં અને અનુભવમાં લેવું જોઈએ. એવા શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને એવો શુદ્ધાત્મા કોણ છે? આ પ્રશ્ન શેમાંથી ઉત્પન્ન થયો છે કે પાંચમી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું હતું કે દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવતી. દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્ખલના યદિ. આચાર્ય ભગવાને એમ કહ્યું છું તું કે મારા અનુભવથી હું રાગાદીથી વિભક્ત નામ જુદો એવો એક શુદ્ધ આત્મા છે તે આત્મા હું કહેવા માગું છું અને એ મારા અનુભવથી કહેવા માગું છું. નિજ વૈભવથી મને વૈભવ પ્રગટ થઈ ગયો છે, એના દ્વારા પ્રત્યક્ષ મને આત્માનો અનુભવ થયો છે, મને આનંદનું વેદન ચાલુ છે, મારી દ્રષ્ટિને લક્ષ આત્મા ઉપર છે અને એનું લક્ષ રાખીને હું આત્માનું સ્વરૂપ વર્ણવીશ. અને જો એ વર્ણન કરું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે, ના પાડીશમાં. ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે આપને એવો બધો ભાવ આવ્યો છે આજે શુદ્ધાત્માનું મને વર્ણન કરવાનો, કહેવાનો, ઉપદેશ આપવાનો, તો પછી મને એમ પ્રશ્ન થાય છે કે જે આપ કહેવા માંગો છો શુદ્ધાત્માનું સ્વરૂપ, એ શુદ્ધાત્મા કેવો છે, કોણ છે, એનું સ્વરૂપ શું છે અને એનો મને અનુભવ કેમ થાય? જેમ તમને અનુભવ થયો છે એમ મને પણ મારે અનુભવ કરવો છે, તો મને અનુભવ કેમ થાય? એમ એક સાથે બે વાત પૂછી છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને મને એનો અનુભવ કેમ થાય, એનો પ્રયોગ શું, એ ગર્ભમાં બે વાત આવી ગઈ. એવો પ્રશ્ન શિષ્ય લાયક જીવે કર્યો છે. હવે એ શિષ્ય એવો પ્રશ્ન નથી કર્યો અત્યારે કે નવ તત્વનું સ્વરૂપ શું, છ દ્રવ્યનું સ્વરૂપ શું, લોક ને અલોકનું સ્વરૂપ શું, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધ્યલોક શું હોય, સ્વર્ગના આયુષ કેટલા, નરકના આયુષ કેટલા, સ્વર્ગમાં કેટલા દુઃખી સુખી જીવો, નરકમાં કેટલા દુઃખી, એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, કોઈ પ્રશ્ન નથી કર્યો. બધા પ્રશ્ન એક બાજુ મૂકીને, જાણવાના પ્રશ્નો એક બાજુ મૂકીને, જે ઉપાદેય તત્વ છે, જે શુદ્ધાત્મા, જે અનંત કાળથી પાછો મેં જાણ્યો નથી, પ્રશ્ન કોણ કરે છે કે જેને શુદ્ધાત્મા જાણવામાં નથી આવ્યો? અને જાણવાની જિજ્ઞાસા થઈ તો એક શુદ્ધાત્માની જિજ્ઞાસા થઈ, બીજી કોઈ જિજ્ઞાસા નથી. મારે તો અનંત કાળથી મેં મારો શુદ્ધાત્મા જાણ્યો નથી, એવા શુદ્ધાત્માને મારે જાણવો છે. જાણવો છે એટલે અનુભવવો છે. એ જે શુદ્ધાત્માનો મારે અનુભવ કરવાનો છે, એ અનુભવનો જે વિષય છે શુદ્ધાત્મા, એ મને કૃપા કરીને બતાવો, સમજાવો અને જેથી મને અનુભવ થાય. એવો એકદમ પ્રયોજનભૂત પ્રશ્ન છે. શિષ્ય એવો લાયક થઈને આવ્યો છે અને એને ગુરુ સમજાવે છે અને સાંભળતા હોય તે અનુભવ કરી લેશે. એવો એક પાકેલો જીવ છે, પાકીને ટેહા જેવો થઈ ગયો, જેને કહેવાય ને ઝાડ ઉપર કઈ પાકી જાય તો ફળ ખરી ફળે, એમ એકદમ જિજ્ઞાસા વાળો જીવ છે. મારે બીજું કાંઈ જોતું નથી, મારે એક શુદ્ધાત્મા જોઈએ છે. એવા શિષ્યને, લાયક જીવને, જેને માગણી કરી છે, જેને ભૂખ છે, એને હવે આ આપે છે. તરસો લાઈ ગયો છે, તરસ એને પાણી પાય છે, એમ એની ગાથા આપણે બોલાઈ ગઈ. હવે એ ગાથાનો અર્થ નવી હોદી અપમતો ન પમતો જાણગો દુજો ભાવો એવમ ભણંતી શુદ્ધમ નાદો જો સો દુ સો ચેવ નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તેજ છે. ગાથાનો અર્થ જે જે એટલે જે શુદ્ધાત્મા જે એટલે જે આત્મા છે તે જે જ્ઞાયક ભાવ છે તે જે છે તે જે છે તે જ્ઞાયક ભાવ છે તે કેવો છે અપ્રમત પણ નથી એટલે કે જેમાં શુદ્ધ પરિણામનો પણ અભાવ છે. અપ્રમત એટલે સાતમા ગુણસ્થાનથી ચૌદ ગુણસ્થાન સુધીની જે ઉત્તરોત્તર વૃદ્ધિગત થતી શુદ્ધ ઉપયોગની અવસ્થા વિતરાગતાની અવસ્થા એવી જે પરિણતિ એવા જે પરિણામ તે જેમાં નથી અને પ્રમત પણ નથી એટલે એક ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધીની જેટલા શુભ ભાવ અને જેટલા અશુભ ભાવ અથવા જે એમાં રહેલી શુદ્ધ પરિણતિ ચોથે પાંચમે છઠ્ઠે એ પણ એમાં નથી એટલે અશુદ્ધ ભાવો પણ નથી અશુદ્ધ પરિણામ પણ નથી અને શુદ્ધ પરિણામ પણ જેમાં નથી. એકથી ચૌદ ગુણસ્થાન જેમાં નથી એટલે એકથી ચૌદ ગુણસ્થાનના જે પરિણામો છે જીવના અશુદ્ધ અને શુદ્ધ અશુદ્ધમાં બે ભેદ શુભ અને અશુભ બે આવી જાય એ શુભાશુભ પરિણામ કે શુદ્ધ પરિણામ કોઈ પણ પ્રકારના પરિણામો જે શુદ્ધાત્મ તત્વમાં નથી એ રીતે એને એટલે કે શુદ્ધ પરિણામથી અને અશુદ્ધ પરિણામથી જે રહી છે એને શુદ્ધ કહે છે. શુદ્ધ પરિણામથી સહિત એ શુદ્ધ નહીં શુદ્ધ પરિણામથી પણ રહિત અશુદ્ધ પરિણામથી તો રહિત પણ શુદ્ધ પરિણામથી પણ જે રહિત છે છે ને છે અનાદિ અનંત એને શુદ્ધ કહે છે એ રીતે એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. પછી એની ટીકામાં લેશે વધારે વળી જે હવે બીજો પ્રકાર એક પ્રકાર પૂરો થયો દ્રષ્ટિનો વિષય પૂરો થયો હવે જ્ઞાનનો વિષય સાથે લઈએ છે. આ છઠ્ઠી ગાથા તો આખા સમયસારનો સાર છે. છઠ્ઠી ગાથા એટલે 415 ગાથાનો સાર છે. આચાર્ય ભગવાન જયસેન આચાર્ય થયા એણે તો ત્યાં સુધી કહ્યું છે કે 1 થી 12 ગાથા સુધી પીઠિકા છે અને 12 ગાથા સુધીમાં સંક્ષેપ રૂચિવાળો જીવ એટલે ટૂંકાણમાં ઘણું સમજી જાય થોડું કીએ અને વધારે સમજી જાય એને તીવ્ર બુદ્ધિવાળો સંક્ષેપ બુદ્ધિવાળો જીવ કહેવામાં આવે છે. રૂચિઓ ટૂંકાણમાં કહેવા છતાં વધારે સમજી જાય એવો જે જીવ કોઈ હોય લાયક તો 12 ગાથા સુધીમાં પામી જાય પછી એને 13મી ગાથા વાંચવાની જરૂર ન પડે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય બધું એમાં આવી ગયું 12 ગાથામાં પીઠિકામાં. હવે 5 ગાથા છે એ તો ભૂમિકા બાંધી છે અને 6ઠી ગાથાથી સમયસાર શરૂ થાય છે. ખરેખર સમયસારનો જે જન્મ થાય છે એ 6ઠી ગાથાથી થાય છે. કેમ કે આ જે જ્ઞાયક ભાવ જે છે એવો જે શબ્દ 5 ગાથા સુધી નથી આવ્યો એ પ્રસ્તાવના હતી. 5 ગાથા તો પ્રસ્તાવના રૂપે છે. પુસ્તક છપાય એમાં પ્રસ્તાવના હોય તો ભૂમિકા બાંધી હતી 5 ગાથામાં તો 6ઠી ગાથામાં જ્ઞાયક ભાવ તે આત્મા છે ત્યાંથી શરૂઆત થાય છે. હવે જ્ઞાયક ભાવ તો એક જ છે. હવે જ્યારે પેલા પૂર્વાર્ધમાં એમ કહ્યું ગાથાનો પૂર્વાર્ધ અને ગાથાનો ઉત્તરાર્ધ ત્યારે આખી ગાથા પૂરી થાય. પૂર્વાર્ધ એટલે પેલો ભાગ અને ઉત્તરાર્ધ એટલે પછીનો ભાગ એ બે થઈને આખી ગાથા પૂરી થાય. હવે આ પૂર્વાર્ધમાં જે જ્ઞાયક ભાવ કયો કે જે શુદ્ધ અને અશુદ્ધ પરિણામથી રહિત ભિન્ન છે એ તો દ્રષ્ટિનો વિષય છે. એ તો દ્રષ્ટિનો વિષય કયો શ્રદ્ધાનો વિષય કયો. હવે પાછળના ભાગમાં વળી હવે જ્ઞાનનો વિષય કહે છે. દ્રષ્ટિ પૂર્વક જે જ્ઞાન થાય ત્યારે આખો વિષય પૂરો થાય, ત્યારે અનુભવ થાય. એકલો દ્રષ્ટિનો વિષય આવે અને જ્ઞાનનો વિષય સાથે આવી ન જાય તો એને અનુભવ ન થાય. તો અનુભવ થાય ત્યારે એ જ્ઞાનથી આત્મા અનન્ય થઈ જાય છે. હવે એ વિષય બહુ સૂક્ષ્મ છે, છતાં બહુ ખોલીને અહીંયા વાત કરે છે. વળી વળી એટલે ઉપરાંત, ઉપરની વાત તો અમે કરી. વળી એક બીજું રહસ્ય પણ હું આ ગાથામાં કહી દઉં છું, સાંભળ. વળી જે જ્ઞાયકપણે જણાયો, વળી જે જ્ઞાયકપણે જણાયો એટલે જે ઉપર જ્ઞાયક ભાવ કયો છે, તે જ્ઞાયક ભાવ જ્ઞાયકપણે જણાયો, જાણનારપણે જણાયો, જાણનાર એવો જ્ઞાયક ભાવ તે જ્ઞાયકપણે જણાયો, તે જણાયો ખરો પણ જે જ્ઞાયક છું એમ જણાયો, એમ હું પર્યાય છું એમને જણાયો. જ્ઞાયકપણે ઉપરનો જે જ્ઞાયક ભાવ કયો તે જ્ઞાયકપણે જણાયો, એટલે જણાયો ખરો, એટલે જાણવાની ક્રિયા આવી ભેગી, એટલે જ્ઞાનની, હા જ્ઞાનની પર્યાય હારે લીધી, જ્ઞાનની પર્યાય ને હારે મેળવી દીએ છે. જ્ઞાનની પર્યાય થી રહિત કહ્યું તું, પણ જ્ઞાન પ્રધાન કથન થી જોવામાં આવે તો જ્ઞાનની પર્યાય થી આત્મા સહિત થઈને અનુભવે છે. હા, જે રહિત ને જોવાનું, પર્યાય થી રહિત છે જ્ઞાયક ભાવ, એના ઉપર મીઠ માંડવાની, લક્ષ એના ઉપર કરવાનું, આશ્રય એનો કરવાનો. પણ જ્ઞાનની પર્યાય જેનો આશ્રય કરે છે એ મય થઈ જાય છે, એ મય થઈ જાય છે, પછી જ્ઞાનની પર્યાય જુદી રહેતી નથી, એક સાથે થઈ જાય, તાદાત્મ્ય થઈ જાય. જ્ઞાન એ વખતે અનુભવના કાળે જ્ઞાનની પર્યાય જ્ઞાયક થી તાદાત્મ્ય થઈ જાય, અનન્ય થઈ જાય છે, સહિત થઈ જાય છે. રહિત હોવા છતાં રહિતનું સંધાન અને સહિતનું જ્ઞાન, રહિત છું પરિણામથી રહિત છું એવું સંધાન થાય. પણ જ્યારે એવું સંધાન થાય ત્યારે સાથે સાથે હું આ જ્ઞાનના પરિણામથી સહિત છું એવું પણ જ્ઞાન થાય. જે રહિત રહિત છું એવું જે જ્ઞાન થયું એ નિશ્ચય નહીં, અને જ્ઞાનના પરિણામથી હું અનન્ય થઈને આત્માનો અનુભવ થયો એવું સહિત છું એ વ્યવહાર નહીં. એટલે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં અનુભવના કાળમાં એક સાથે પ્રગટ થાય છે. આ તમે આટલો ટૂંકો તમને પરિચય 78 સાલથી તમે કહો છો, બરાબર ને? એની પહેલા તો ગુરુદેવના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો નહોતો. તમને લક્ષમાં નહોતો આવતો, એટલે ખરેખર તો 78 સાલથી જ્યારે ગુરુદેવને તમે ગુરુ તરીકે અપનાવ્યા એ 78 હતી ને, એટલે ભાઈ અમારા જે આવ્યા ત્યાર પછી. એ તમે તો દર્શન કર્યા નથી ને, તમે જોયા જ નથી ને પ્રત્યક્ષ, વ્યાખ્યાન સાંભળ્યું નથી, સાંભળ્યા નથી વ્યાખ્યાન. અને 78 સાલથી આ તમે અપનાવ્યું, એની પહેલા ભલે તમારા બાપુજી પાસે તમે સાંભળતા હતા એટલે થોડા થોડા એ જાતના, કઈ વાંચન નહોતું, નહીં 78 સાલથી આ વાંચન થોડું ચાલુ કર્યું, એમ આત્મધર્મ અને પુસ્તકો થોડા 80 પછી વાંચન કર્યું. હા, ત્યારથી વાંચન ચાલુ કર્યું, અને એક એક પછી એક એક થોડા બે ચાર પાંચ પુસ્તકો વાંચ્યા. પ્રેમચંદભાઈ ની ચર્ચાઓ કરી હતી, પ્રેમચંદભાઈ ની પાસેથી પણ જાણવા મળ્યું, થોડુંક શાસ્ત્રો વાંચીને પણ જાણવા મળ્યું, કેટલીક ટેપો સાંભળીને જાણવા મળ્યું, ચર્ચા કરો. પણ એમને એટલો પરિચય નથી તત્વનો જેટલો તમને, તમને વાંચન છે, એને વાંચવાનો ટાઈમ મળતો નથી, કઈ રહ્યો વાંચન.
હોસ્પિટલમાં ગયો ને જવું ત્યારે એને અહીંયા શાંતિ હતી ને, ત્યાં વાંચ્યું કઈ પુસ્તકમાંથી, એમાંથી એને ખ્યાલ આવ્યો.
આ ગાથા એવી છે, એક ગાથા એ બેડો પાર, કોઈ બીજી વાંચવાની જરૂર. પછી જે વાંચવું એ તો જ્ઞાનની વૃદ્ધિ માટે છે. પ્રયોજનની સિદ્ધિ તો શુદ્ધ આત્માના દર્શન તો અનુભવ તો સમ્યક દર્શન તો આ એક ગાથામાં થાય એવું છે. એક ગાથામાં આખું હૃદય આચાર્ય ભગવાને મૂકી દીધું છે. આચાર્ય ભગવંતો જે છે ને એ જ્ઞાનના દરિયા હોય, દરિયા એને એની પાસે જ્ઞાનનો દરિયો છે, એની પાસે જ્ઞાનનો તળાવ કે કૂવો નથી. દરિયામાં તો જ્ઞાનનો જેમ જેમ સમુદ્ર છે, મીઠો મેરામણ હોય, આ ખારો સમુદ્ર નહીં, મીઠો મેરામણ તો સમુદ્ર તો કેટલું પાણી ભરેલું હોય, હે અખૂટ અખૂટ ખૂટે નહીં. એમ આ જે દિગંબર સંતો છે, અનુભવી છે, અતિ આસન ભવ્ય આત્માઓ છે, જે એકાદ ભાવમાં તો જેને કેવળ જ્ઞાન લઈને મોક્ષ થવાનો છે, એવા જે મુનિવરો છે, એમાંય પણ કુંદકુંદ આચાર્ય ભગવાન, જેનું ત્રીજું નામ છે મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો. નીતર ઘણા આચાર્યો થઈ ગયા છે 2000 વર્ષમાં, 2500 વર્ષ થયા ભગવાન મહાવીર પછી, 2500 વર્ષ, 2500 વર્ષમાં તો ઘણા આચાર્યો ભાવલિંગી સંત થયા છે, કોઈ એકાવતારી થઈને મોક્ષ વ્યા જશે. પણ બધાને એ પ્રકારના જ્ઞાનનો ઉઘાડ ન હોય, અનુભવી હોય, અનુભવ તો લઈ લઈએ અને અલ્પકાળમાં મુક્તિ પણ થાય, પણ હારે હારે જ્ઞાનનો ઉઘાડ કે જે પોતાનું પણ કરે અને બીજાને પણ ઉપયોગમાં આવે એવો ક્ષોભસમ જ્ઞાનનો ઉઘાડ કુંદકુંદ આચાર્ય ભગવાનને દરિયો ફાટ્યો હતો, દરિયો ફાટ્યો. હા, હવે એવા સમર્થ આચાર્ય જે છે એ એક ગાથામાં બધું રહસ્ય મૂકી શકે એટલી તાકાત એનામાં હોય, એનામાં હોય. એ આખા સમય સારનો જે સાર એ છઠ્ઠી ગાથામાં મૂકી દીધો છે. બસ એટલો તું છો. હવે જ્યાં એક નાયકને ધ્યાનમાં લીધું, ધ્યાનમાં લીધું ધ્યેયપણે અને જ્ઞાનમાં જ્ઞેયપણે લીધું, ત્યાં જ્ઞાનનો પર્યાય એને એ મય થઈને અનુભવે છે, એ એક મેક થઈ જાય છે, એ જુદું રહેતું નથી, જુદું રહેતું નથી, અનન્ય. હવે કથનચિત અન્ય અને કથનચિત અનન્ય, સર્વથા અનન્ય નહીં અને સર્વથા અન્ય પણ નહીં, અપેક્ષા બે સમજવી જોઈએ બસ. તો એને દ્રષ્ટિનો દોષ ન લાગે અને જ્ઞાનનો દોષ ન લાગે, નહીતર એકાંત ખેંચાઈ જાય, એકાંત ખેંચાઈ જાય તો અનુભવ ન થાય. સહેલું સહેલું છે, સહેલું છે, થઈ જશે, એવા કઈ સવાલ નથી. વળી જે વળી શબ્દ કેમ મૂકવો પડ્યો કે ઓલો દ્રષ્ટિનો વિષય આપ્યો અને સાથે સાથે જ્ઞાનનો વિષય એને જણાવી દેવો છે, નહીતર એકાંત થઈ જાય. એકાંત સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન કરાવવું. સમ્યક એકાંત તો મૂકી દીધું, આશ્રયભૂત તત્વ તો જેમાં પર્યાય નથી, જેમાં કેવળ જ્ઞાનની પર્યાય નથી, મોક્ષની પર્યાયથી પણ રહિત એવો એક દ્રષ્ટિનો વિષય ધ્યેય તો મૂકી દીધું. હવે સમ્યક એકાંત તો મૂકી દીધું અને સમ્યક એકાંતનું અવલંબન લેતા અનેકાંત જ્ઞાન પ્રગટ થાય, ઈ કેવું જ્ઞાન પ્રગટ થાય? વળી જે જ્ઞાયકપણે જણાયો, જે શ્રદ્ધામાં આવ્યો તે જ જણાયો જ્ઞાનમાં, જે શ્રદ્ધામાં આવ્યો એ જ્ઞાનમાં જણાયો, જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. આ હા હા, એની ટીકા એટલે દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની વાત ભેગી કરી દીધી છે. અને ખૂબી એ છે આમાં કે દ્રષ્ટિનો વિષય પણ જ્ઞાયક અને જ્ઞાનનો વિષય પણ જ્ઞાયક, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવી ગયો, બધું સિદ્ધ થઈ ગયું, પછી વ્યવહાર નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પ્રગટ થયો. પર્યાયથી રહિત જાણવો આત્માને તે નિશ્ચય, અને જ્ઞાનની પર્યાયથી સહિત જાણવો તે વ્યવહાર. એ આ વ્યવહાર એક સમય એક સમય એક. ટીકા, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી સ્વયં સિદ્ધ વસ્તુ છે ને, સત અહેતુક છે ને, એ પોતે પોતાથી છે, વસ્તુ છે એ નિરપેક્ષ હોય, પોતે પોતાથી જ હોય. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી એટલે કે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, આત્મા કોઈથી કદી પણ ઉત્પન્ન થતો નથી, કેમ કે વસ્તુ છે એ અનાદિ અનંત હોય, અનાદિ અનંત હોય કે કોઈથી ઉપજે નહીં કંઈ, કે કોઈ વિયોગ થાય તો નાશ ન થાય, એ તો અનાદિ અનંત વસ્તુ છે, અનાદિ સત્તારૂપ છે. જુઓ, અનાદિ સત્તારૂપ છે, હોવારૂપ છે, અસ્થિ અસ્થિ છે 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 ને છે, અનાદિનો છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, અનાદિ અનંત, અનાદિ અનંત, અનંત અનાદિથી છે ને અનંતકાળ રહેશે. કેમ અનંત કેમ છે? કે કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, એટલે અનાદિ અનંત છે છે ને છે 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 ને છે, અનાદિ અનંત છે છે. વસ્તુ એવી છે એક નાયક ભાવ શુદ્ધાત્મા કે અનાદિ અનંત છે, નાશ ન થાય, પર્યાયનો નાશ થાય પણ આત્માનો નાશ ન થાય. એક સમયની ક્ષણ પરથી કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. પછી નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી, નિત્ય હંમેશા ઉદ્યોત એટલે પ્રગટ, પ્રગટ ઉદ્યોત રૂપ. સૂર્ય તો ઉગે ના આત્મે, હા એ તો અનિત્ય છે, પ્રગટ થાય ને પાછો અસ્ત થાય, અને ભગવાન આત્મા તો ત્રણે કાળ નિત્ય હંમેશા ઉદ્યોત રૂપ એટલે પ્રગટ રૂપ હોવાથી, થવાથી નહીં, સમ્યક દર્શન તો પ્રગટ થાય છે અને આ તો હોવાથી ખૂબી છે 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 ને છે.
અનાદિ જે શબ્દ વાપર્યો છે એ ઉત્પન્ન થયું કે અનાદિ હોય તે?
અનાદિ અનંત છે, અનાદિ નો છે આત્મા અને અનંત કાળ રહેશે.
અનાદિ અનંત એટલે એક જ શબ્દ છે?
હા, અનાદિ અનંત એક જ શબ્દ, પણ અનાદિ અનંત જે છે એની વચ્ચેનો જે છે અનાદિ સત્તારૂપ છે, બરાબર. અને અનંત શા માટે છે? અનંત શા માટે છે? અનંત કાળે કોઈ નાશ નહીં થાય એ કારણ આપ્યું, અનંતનું કારણ આપ્યું, અનંત આદિનું કારણ આપ્યું, અનાદિનું કારણ આપ્યું અને અનંતનું કારણ આપ્યું. અનાદિનું કારણ કેમ આપ્યું? કે સત્તારૂપ છે એ કારણ આપ્યું, અને અનંત કાળ રહેશે કોઈ દી નાશ નહીં થાય એનું શું આપ્યું? કે કદી વિનાશ પામતો નહીં હોવાથી. કારણ આપીને કાર્ય સિદ્ધ કરે છે, કારણ આપતા જાય છે કે કોઈ દી નાશ નથી થતો માટે અનંત કાળ રહેશે આત્મા. એક એક શબ્દ ની કિંમત છે, ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખો જૈન દર્શનનો શાદવાદ મૂકી દીધો આમાં. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત દ્રષ્ટિપૂર્વક જ્ઞાન, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન મૂકી દીધું ભેગું. બાર અંગનો સાર મૂક્યો, બાર અંગનો. ના ના, આ છે ને, પેલા થોડુંક બીજાની પાસે સમજે ને પછી એકલો વાંચે ને તો વિસ્તાર કરી શકે, યાદ આવી જાય, યાદ આવી જાય. પાછું તમે જયારે વાંચશો ને ત્યારે ઓલી આપણી જે ચર્ચા કરી ને એ તમને ભાવ ખુલી જાય. આ વિચાર બસ. નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી, નિત્ય છે છે ને છે માટે તે ક્ષણિક નથી. અને અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, સ્પષ્ટ એટલે પોતે પ્રત્યક્ષ પ્રકાશમાન જ્યોતિ છે. છે છે ને છે પણ તે જ્ઞાન અને દર્શનમય પ્રકાશમાન પ્રકાશનો પુંજ, સ્પષ્ટ પ્રકાશમાનનો પુંજ છે. સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રકાશમાન જ્યોતિ છે. જેમ દીવો છે એ જ્યોતિરૂપ છે, એમાં ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનની જ્યોતિરૂપ છે, અને પ્રકાશમાન ત્રણે કાળ જ્યોતિરૂપ છે. સ્પષ્ટ પ્રત્યક્ષ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે. જોજો, જ્ઞાયક ભાવ જે છે એ અનાદિ અનંત એક રૂપ છે, જે પ્રમત અને અપ્રમતના ચૌદ ગુણ સ્થાન થાય છે એ અનેક રૂપ છે, એ અનેક રૂપ છે. હું એક રૂપ છું, અનેકનો નિષેધ કરે છે, હું અનેક રૂપ નથી, હું તો એક રૂપ છું. જ્ઞાયક એક ભાવ છે, જે જ્ઞાયક એક ભાવ છે તે હવે સામાન્ય પડખાની વાત કર્યા પછી વિશેષ પડખાનું જ્ઞાન કરાવે છે, છતાં વિશેષ પડખાનું જ્ઞાન કરાવવા છતાં એ વિશેષ રૂપે થતો નથી. શુભાશુભ રૂપ ભાવ વિશેષમાં થાય છે, પણ એ ભલે થાય વિશેષમાં શુભાશુભ ભાવ, પણ એ જ્ઞાયક એક ભાવ છે, એ ઓના રૂપે થતો નથી. એમ જ્ઞાન કરાવે છે પણ એ રૂપે થતો નથી, એવું જ્ઞાન કરાવવું છે. એમ શુભ અને અશુભ સુખ ને દુઃખના પરિણામ પર્યાયમાં થાય ખરા, પણ એ જે જ્ઞાયક એક રૂપ ભાવ છે એ ઓલા રૂપે થતો નથી, જુદા જુદા રીએ છે, જળ રૂપે થતો નથી. જીવ બે જુદા છે, આશ્રય રૂપે જીવ થાય, આશ્રય આશ્રય રૂપે જીવ, જીવ રૂપે જીવ, આશ્રય ન થાય આશ્રય જીવ ન બને, કોઈ કાળે ન બને. બે તત્વ ભિન્ન છે ને, જો બે એક થઈ જાય તો નવ તત્વ ના આઠ થઈ જાય, તો નાશ પામે એ બધું ના કઈ રે. અને સ્પષ્ટ પ્રકાશમાં જોતી એવો જ એક નાયક એક ભાવ તે હવે સામાન્ય પડખું એક બતાવી દીધું, એ ડિપોઝિટ રાખું સામાન્ય પડખું. હવે એક વિશેષ પડખું જે પર્યાયનું જાણવાનું છે, એ જાણવા છતાં જાણીને એ પરિણામ હોવા છતાં એ પરિણામ રૂપે આત્મા થતો નથી, બતાવવું છે. બતાવવું છે પાછું એ પ્રૂફ કરવું છે. નાયક એક ભાવ છે, એ અનેક રૂપે થતો નથી, પોતાનું એક પણ છોડે નહીં અને અનેક રૂપે થાય નહીં. શુભ અશુભ ભાવો અનેક રૂપે છે પર્યાયમાં, પણ એ દ્રવ્ય જે સ્વભાવ છે અનાદિ અનંત, એ અનેક ભાવ રૂપે થતો નથી. જો અનેક રૂપે થઈ જાય તો એક પણ રહે નહીં, નાશ થઈ જાય એક પણ આનો. તે સંસારની અવસ્થામાં, એટલે વિશેષ અવસ્થામાં, સંસારની અવસ્થા વિશેષ પર્યાયની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી, એટલે અને અનાદિ કાળથી ભાવબંધ અને કર્મબંધ એની અપેક્ષાથી જોવામાં આવે તો જડ કર્મની સાથે આત્માનો બંધ થયો છે. આ પ્રકારના કર્મ છે ને, એની સાથે વ્યવહારને એ બંધ થયો છે, એ ધ્યાન રાખવું. નિશ્ચયને બંધ થાય નહીં, ચીજ નહીં, વ્યવહારને એ બંધ થયો છે. અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી કેની માફક, ક્ષીર અને નીરની જેમ. ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી. હવે જો દૂધ અને પાણી એક વાસણમાં છે પણ બે બે રૂપે છે, બે એક થતા નથી પણ એક ક્ષેત્રાવગા છે, અહીંયા પાણી જુદું અને અહીંયા દૂધ જુદું એમ નહીં, હા સાથે રહેલા છે, એક મેઘ જેવા દેખાય છે. સંસારી જીવો આ દૂધ છે એવો વ્યવહાર પણ કરે છે, આ દૂધ છે એમ કહેવાય, આ દૂધ જુદું ને પાણી જુદું એમ ન કહેવાય. વ્યવહારીજનો વ્યવહારની ભાષા, આ દૂધ છે પણ હવે એમાં દૂધ પણ છે ને એમાં પણ પાણી પણ છે, એ બે છે ખરું એક વાસણમાં, એક ક્ષેત્રે. વાસણ એક પદાર્થ છે, એને એક ક્ષેત્રમાં એ બે પદાર્થ છે ખરા. તો ક્ષીરની જેમ દ્રષ્ટાંત આપ્યો, જેમ એ દ્રષ્ટાંત પૂરો થયો, એની જેમ બસ દૂધ અને પાણીની જેમ કર્મ પુદ્ગલો સાથે એક રૂપ હોવા છતાં, એટલે એક ક્ષેત્રે હોવા છતાં, એક રૂપ એટલે એક ક્ષેત્રે હોવા છતાં, એક રૂપ થઈ જાય એમનો અર્થ કરવો, સાથે રહેવા છતાં બસ આ નિષેધ છે. કરતા કર્મ ક્યાંથી બને, હા આ તો બે દ્રવ્ય જુદા છે. જેમ કર્મ પુદ્ગલો સાથે એક રૂપ હોવા છતાં, એટલે એક ક્ષેત્ર અવગાહે એક સાથે રહે છે આકાશના એક પ્રદેશે, એ ધ્યાન રાખવું. આકાશના એક પ્રદેશે જીવને પુદ્ગલ છે, આત્માના પ્રદેશે આત્મા પણ છે ને આત્માના પ્રદેશમાં પુદ્ગલ છે એમ ન લેવું. આકાશના પ્રદેશે જેમ ક્ષીર અને નીર વાસણના ક્ષેત્રમાં, વાસણનું ક્ષેત્ર જુદું છે અને એક ક્ષેત્રમાં રહેલું આ છે, એમ આકાશના ક્ષેત્રમાં લેવું. આકાશના ક્ષેત્રમાં જીવ પણ છે અને જ્યાં આકાશનો ક્ષેત્ર છે ત્યાં પૂતગલ પણ છે. એક ક્ષેત્ર આવગા, એક ક્ષેત્રે બે તત્વ રહેલા છે એમ. કર્મ પૂતગલો સાથે એક રૂપ હોવા છતાં, એટલે એક જગ્યાએ હોવા છતાં, હવે ઓલો વિષય જે ડિપોઝિટ કર્યો હતો અને પર્યાયની વાત કરી હતી, હવે આવી સ્થિતિ હોવા છતાં પણ, આવી સ્થિતિ વખતે પણ એમ કર્મનો સંબંધ છે. કર્મના સંબંધથી શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ ભાવથી નવા કર્મનો બંધ થાય છે. આવી સંસાર અવસ્થામાં સ્થિતિ હોવા છતાં પણ આહાહા, મંજુબેન આ તો અમૃત છે, અમૃત. આનંદ આવે છે કેમ કે સમજાય છે ને, મૂળ આજે છે ને આનંદ છે ને પ્રમોદ છે ને એ સમજણનો છે. દસ જીવ બેઠા હોય, દસ જીવ બેઠા હોય એમાં બેને પ્રમોદ આવે અને આઠને પ્રમોદ ના આવે, અથવા એકને વધારે પ્રમોદ, બીજાને ઓછો પ્રમોદ, ત્રીજાને ઓછો પ્રમોદ, હા જેટલા પ્રમાણમાં એના જ્ઞાનમાં ગ્રહણ થાય વસ્તુનો સ્વભાવ, જે આચાર્ય ભગવાન કહેવા માંગે છે એમ, જેટલા પ્રમાણમાં ગ્રહણ થાય એટલા પ્રમાણમાં એને ચિત્તની પ્રસન્નતા આવે.
દરેકના સ્વભાવ જુદા
જુદા જુદા છે, પણ જેટલા પ્રમાણમાં સમજણ થાય એટલા પ્રમાણમાં અણસમજણ જાય, અને તથા પ્રકારની સમજણ થાય. સમજણ છે, સમજણનો સ્વભાવ જ આનંદ આપવાનો છે, અણસમજણનો સ્વભાવ જ દુઃખ આપવાનો છે. હવે કે છે કે એક રૂપ હોવા છતાં આવી સ્થિતિ વખતે પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો, પાછો જે જ્ઞાયક એક ભાવ છે એવા સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો એક ભાવ, તો એક ભાવ એ તો એમને એમ રહેલો છે, એમને એમ રહેલો છે, ભલે સંસારની અવસ્થામાં. હવે બતાવશે બધું, કેમ કે કર્મની સાથે પૂતગલનો સંબંધ છે એ બતાવ્યું છે. હવે કર્મની સત્તા પણ છે સિદ્ધ કરી, કર્મનો ઉદય પણ આવે છે એ સિદ્ધ કરે છે, ઉદયમાં પરિણતિ જોડાય છે એ પણ સિદ્ધ કરે છે, પરિણતિમાં શુભાશુભ ભાવ થાય છે એ પણ સિદ્ધ કરે છે, અને એ પરિણતિને નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે એ પણ સિદ્ધ કરે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે જ્ઞાયક ભાવ છે તે તેના સ્વભાવે થતો નથી, પરિણમતો નથી. બે પડખા દ્રવ્યને પડખું, બે પર્યાય ને દ્રવ્યનું પડખું જુદું જુદું. આ બે પડખા જેને ખ્યાલ આવશે ને તેને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જશે. બે પડખા ભિન્ન ભિન્ન છે, એક છે અપરિણામી, બીજું પડખું પરિણામ, એક નિષ્ક્રિય અને બીજું પડખું સક્રિય. દ્રવ્ય નિષ્ક્રિય છે અનાદિયનંદ, અને પર્યાય સક્રિય, અને એનો સ્વભાવ છે અનાદિયનંદ. પર્યાય કોઈ દી નિષ્ક્રિય ન થાય, સક્રિય જ રહીએ, ક્રિયા થાય એમાં, એની મેળે ત્યાગ કરે, એનો સ્વભાવ છે, એનો લક્ષ દ્રવ્ય ઉપર કે બા. બે આવી ગયા, બે આવી ગયા, એ અનેકાંક્ષા. બેને જેમ છે એમ જાણવું, બેને જેમ છે એમ જાણી, બેને જેમ છે એમ જાણી અને એકને ઢણી જવું, બેને જેમ જેમ જાણી અને ઓને ગૌણ કરું અને ઓને મુખ્ય કરું, નાયક ઉપર લક્ષ્મી જા બા. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જો દ્રવ્યનો ત્રિકાળી જે જ્ઞાયક એક ભાવ છે એ સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, એના ઉપર નજર રાખીને જોવામાં આવે તો, તો ઓલો એક ભાવ જે છે એ તો એવો નવો રહેશે, એ શુભ ને શુભ રૂપે પરણમે છે એમ દેખાતું નથી. એના ઉપર નજર રાખતું, નજર લક્ષ એના ઉપર રાખ અને જ્ઞાન આનું કર, છતાં આનું જ્ઞાન થવા છતાં પણ ઓલો એક જે ભાવ છે એ શુભ અને અશુભ ભાવે થતો જ નથી, પાપ અને પુણ્ય રૂપે પરિણમતો જ નથી, સુખ અને દુઃખ રૂપે થતો જ નથી. આ હા હા, એ તો એવો ને એવો શુદ્ધ, એવો ને એવો ત્રિકાળ શુદ્ધ અને પરિપૂર્ણ જ્ઞાનાનંદ પરમાત્મા બિરાજમાન. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે, જ્ઞાયક ભાવ પોતાનો ભાવ છોડે અને શુભ ને અશુભ રૂપે થાય, પુણ્ય ને પાપ રૂપે થાય, ત્રણ કાળમાં બનતું નથી. તો આત્માનો નાશ થઈ જાય. એક નાયક ભાવ ભરી દીધું. એક નાયક ભાવ જે શબ્દ વાપરો છે તો અલૌકિક વાપરો છે. એક નાયક ભાવમાં 12 અંગનો સાર, 12 એમાં 12 અંગ આવી ગયા એક નાયક ભાવ. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો એ ખ્યાલ રાખજો કે તું તારા સ્વભાવને મુખ્ય રાખીને જો તો 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 દુરંત જેનો અંત દૂર છે, જેનો અંત દૂર છે, જે જેનો અભાવ થવો દૂર છે, આવી સ્થિતિ હોવા કર્મ આઠકર્મ આઠકર્મ દુરંત કષાય ચક્રના ઉદયની. હવે જો પેલા સત્તા સિદ્ધ કરી હતી કર્મની, ક્ષીરની માફક કર્મની સત્તા સિદ્ધ કરી હતી બરાબર. હવે એક કર્મનો આવે છે ઉદય, એનો પાક થાય ત્યારે ઉદય આવે, ઉદય આવે છે, સમજી ગયા. તો દુરંત કષાય ચક્રના ઉદયની એટલે કષાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વસે. જો અહીંયા સુધી જળકર્મ લેવા, ત્યાં સુધી જળકર્મનો ઉદય લેવો નિમિત્તપણે, કષાય ચક્ર જે લીધું છે એમાં ભાવકર્મ ન લેવું, પણ દ્રવ્ય કર્મનું ચક્ર છે એનો ઉદય, સમજી ગયા. એની વિચિત્રતા એટલે કોઈ વખતે તીવ્ર ઉદય આવે, કોઈ વખતે મંદ ઉદય આવે, એક સરખો ઉદય ના આવે, એક સરખો ઉદય નથી આવતો. ચિત્ર વિચિત્ર, ઘડીકમાં ઘટે ઘડીકમાં વધે, ઉદયો અનેક પ્રકારના આવે કર્મના, એનો અનુભાગ છે એમાં બંધાયેલો. એ જળ કર્મમાં રસ છે એનો ઉદય આવે છે, અને એક સરખો ના આવે, જુદા જુદા આવે. વિચિત્રતાના એ જ્યાં સુધી કર્મ લેવું જળ કર્મ એના વસે, જો એ પરિણતિ એના વસ થાય જ્યારે એમાં જોડાય, એનું લક્ષ કરે, ઈ જે વસે શબ્દ છે ને એ જીવનો પરિણામ છે, ઓલું ત્યાં સુધી નિમિત્ત છે. અને વસે વસ થઈ ગયો, જોડાણ થયો, આત્માને વસ ન થયો અને કર્મને વસ થયો, પરિણતિ કર્મને વસ થાય. આત્મા તો એને શુદ્ધ આત્મા તો એને વસ થાય જ નહીં, એ તો ડિપોઝિટ રાખો એમને એમ છે એમને એમ છે. પણ પરિણામ પરિણામ જે આની સન્મુખ થવો જોઈએ, જ્ઞાયકની સન્મુખ, એને બદલે ઓની સન્મુખ થાય છે, પર લક્ષ કરે છે, નિમિત્તનું લક્ષ કરે છે, કર્મ બાજુ લક્ષ જાય છે પરિણતિનું, ત્યારે એને વશ થાય છે પરિણતિ. ત્યારે એને વશ થાય ત્યારે શું દશામાં થાય છે કે એના વશે પ્રવર્તતા વિશેષે કરીને વર્તતા પરિણમતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર, એટલે કે નવા કર્મને ઉત્પન્ન કરનાર, એટલે નવા કર્મને ઉત્પન્ન થવામાં નિમિત્ત થનાર, નિમિત્ત થનાર, કરતા થનાર નહીં, નિમિત્ત થાય છે. એ કોણ નિમિત્ત થાય છે એનું જ્ઞાન કરાવે છે કે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર, નવા કર્મના બંધમાં નિમિત્ત થનાર, શું કે સમસ્ત અનેકરૂપ શુભ અશુભ ભાવો, જે પર્યાયમાં અહીંયા શુભ અશુભ ભાવ થાય છે તે નવા કર્મ પુણ્યને પ્રકૃતિ પાપ પ્રકૃતિનો બંધ થાય છે એમાં એ નિમિત્ત થાય છે. કોણ થાય છે? શુભાશુભ ભાવ. એ શુભાશુભ ભાવ ક્યારે થાય છે? કે કર્મના ઉદયમાં જોડાય તો, એને વશ થાય તો, એનું લક્ષ કરે તો, નિમિત્તનું લક્ષ કરે તો નૈમિત્તિક ભાવ થાય, નિમિત્તનું લક્ષ કરે તો નૈમિત્તિક ભાવ થાય. આવી સંસારમાં સ્થિતિ છે ખરી, આવી સ્થિતિ વખતે પણ કેવું છે? હા, તો થાય, એમાં લક્ષ ન કરે તો શુભાશુભ થાય નહીં, એનું લક્ષ ન કરે, લક્ષ આનું કરે એમ. શુભ અશુભ ભાવો, જો સંસાર અવસ્થામાં આવી સ્થિતિ છે, કર્મની સત્તા છે, ઉદય પણ છે, ઉદયમાં પરિણતિ જોડાય પણ છે, જોડાતા શુભાશુભ ભાવ થાય પણ છે, આવી સ્થિતિ હોવા છતાં પણ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, આશ્રય રૂપે થતો નથી, બંધ રૂપે થતો નથી, પુણ્ય પાપના પરિણામ રૂપે થતો નથી, દયાદાન કરુણા કોમળતાના પરિણામ રૂપે આત્મા થતો નથી. કેમ કે નિજ ભાવને છોડે નહીં અને પર ભાવ પે થાય નહીં. તેમના સ્વભાવે, તેમના એટલે શુભાશુભ ભાવો આશ્રવો કે જે નવા કર્મના બંધમાં નિમિત્ત કારણ થાય, એના સ્વભાવે ભગવાન આત્મા જ્ઞાયક ભાવ છે તે સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો તે રૂપે થતો નથી, જીવ તત્વ આશ્રવ રૂપે થતો જ નથી, તેમના સ્વભાવે પરિણમતો નથી એટલે થતો નથી. હવે કૌંસ કરે છે, જ્ઞાયક ભાવથી જડ ભાવ રૂપ થતો નથી. આ જે શુભ શુભ ભાવો છે એ જળ ભાવ છે. જળ ભાવ એટલા માટે કયા કે એમાં જાણવા દેખવાની જાગૃતિના અંશનો અભાવ છે એટલે આંધળા છે. આંધળા છે એટલે અચેતન છે, જળ છે, સમજી ગયા. તેથી જ્ઞાયક ભાવથી જળ ભાવ રૂપે થતો નથી. પર્યાયમાં શુભાશુભ ભાવ થાય તો પણ દ્રવ્ય સ્વભાવ એ પર્યાયના સ્વભાવ રૂપે થતો નથી, શુભ અને અશુભ રૂપે થતો નથી, એ મય થતો નથી, એનાથી જુદો ને જુદો રહ્યા કરે છે. ભલે પરિણામમાં શુભાશુભ ભાવ થાય તો પણ હું એ રૂપે નથી થતો એમ. તે કારણે એક કારણ આપ્યું, પ્રમત પરમ નથી એવો શબ્દ છે ને, એનું કારણ લોજિક આપે છે, લોજિક પ્રૂફ કરે છે કે પ્રમત અને અપ્રમત રૂપે આત્મા થતો નથી, એનાથી રહિત કેમ રહી ગયો છે. ભલે પ્રમત અપ્રમત દશાઓ આવે આવે છે દ્રવ્ય ઉપર, એટલે કે દ્રવ્યની અપેક્ષાથી જોવામાં આવે જ્ઞાયક ભાવ તે પ્રમત અને અપ્રમતના પરિણામ થવા છતાં પણ એ રૂપે આ તો થતો નથી, આત્મા પોતાનું રૂપ છોડતો નથી, એ તો કાયમ અનાદિ અનંત એક રૂપે રહેલો છે એમ ઈચ્છિત કરવું છે. કેમ કે આશ્રય એનું કરાવવો છે, અવલંબન એનું કરાવવું, આનું જ્ઞાન કરાવી અને અવલંબનોનું કરાવવું છે. જ્ઞાન કરાવે છે પર્યાયનું, પર્યાયનું પ્રમત અપ્રમત દશાઓ થાય છે ખરી, શુભાશુભ ભાવ થાય છે ખરો, પણ ચેતન આત્મા જળ રૂપે થતો નથી. તેથી એક લોજિક આપીને તે કારણે આત્મા પ્રમત પણ નથી એટલે એકથી ગુણસ્થાન પણ થતા નથી. હવે જો આત્મા અશુદ્ધ પર્યાય રૂપે થતો નથી તો આત્મા શુદ્ધ પર્યાય રૂપે થતો નથી, કેમ કે એમાં લોજિક છે. કેમ કે જો અશુદ્ધ પર્યાય રૂપે આત્મા થાય, આત્મા અશુદ્ધ પર્યાય રૂપે થાય તો અશુદ્ધ પર્યાયના અભાવપૂર્વક શુદ્ધ પર્યાય રૂપે થાય. કેમ કે શુદ્ધ પર્યાય જે થાય છે એ અશુદ્ધ પર્યાયના અભાવપૂર્વક થાય છે. જો આત્મા શુદ્ધ પર્યાય રૂપે થાય તો આત્મા અશુદ્ધ પર્યાય રૂપે થઈ જાય. કેમ કે શુદ્ધતા થાય છે એ અશુદ્ધ પર્યાયના અભાવપૂર્વક થાય છે, ન્યાય આપે છે. ભગવાન આત્મા જે છે એ પ્રમત રૂપે થતો નથી, અપ્રમત રૂપે થતો નથી. આમાં કોઈને એક તર્ક ઉઠે કે કદાચિત ભલે શુભાશુભ રૂપે ન થાય તો ન થાવ, પણ શુદ્ધ પરિણામ રૂપે તો થાય ને, તો એની પાછળ લોજિક આપે છે કે જેનો મોક્ષ થાય તો એનો પૂર્વે બંધ હોવો જોઈએ, તો બંધ હોય એનો મોક્ષ થાય, તો આત્મા તો ત્રિકાળ મુક્ત છે માટે મોક્ષ થતો નથી. કેમ કે બંધનના અભાવપૂર્વક મોક્ષ થાય છે માટે બંધાતો પણ નથી. જો આત્માનો મોક્ષ થાય એમ માન તો પૂર્વે બંધ સિદ્ધ થઈ જશે, તો પૂર્વે બંધાણો એમ સિદ્ધ થશે. એમ આત્મા શુદ્ધ પર્યાય રૂપે પણ થતો નથી. કેમ કે શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાયના અભાવની અપેક્ષા રાખે છે, તો જે આત્મા શુદ્ધ પર્યાય રૂપે થાય તો તે આત્મા પૂર્વે અશુદ્ધ રૂપે થઈ ગયો, માટે આત્મા શુદ્ધ રૂપે નથી અશુદ્ધ રૂપે નથી, પરિણામથી ભિન્ન છે, એ સિદ્ધ કરવું છે. દ્રષ્ટિનો વિષય અત્યારે દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે, જ્ઞાનનો વિષય પછી સિદ્ધ કરશે. માટે પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી, બેમાં પણ શબ્દ વાપરો. પ્રમત પણ નથી અને અપ્રમત નથી, એકથી છ ગુણ સ્થાન પણ આત્મામાં નથી અને સાતમેથી ચૌદ ગુણ સ્થાન એ પણ પરિણામો આત્મામાં નથી, એ પરિણામથી આત્મા રહિત છે. અત્યારે રહિતનું પડખું સિદ્ધ કરવું છે, એજન્ડા ઉપર ધ્યાન રાખજો. વળી જે શબ્દ આવ્યો છે એ પછી કરશે. અત્યારે રહિત 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 રહિતની ધૂન લગાવો, કે હું તો એક નાયક ભાવ તો કેવો છું કે પરિણામ માત્ર થી ભિન્ન છું, પરિણામ માત્ર થી હું રહી છું, મારું સ્વરૂપ પરિણામમાં આવતું નથી, હું પરિણામ રૂપે થતો નથી. કેમ કે જો પરિણામ રૂપે હું થામ તો પરિણામનો નાશ થતા મારો પણ નાશ થઈ જાય, માટે હું પરિણામ રૂપે થતો, હું તો અપરિણામી એવો ને એવો અનાદ્યંત રહેલો છું. એમ એક પડખું દ્રષ્ટિના વિષયનો, શ્રદ્ધાના વિષય, શ્રદ્ધાનો વિષય પેલો કહીએ છે, જ્ઞાનનો વિષય પછી, નિશ્ચય પહેલા પછી વ્યવહાર, એ બે વાત આમાં છે. તેજ હવે તેજ આત્મા જે પ્રમત અને અપ્રમતથી રહિત છે, પર્યાય માત્રથી રહિત છે, એવો જે શુદ્ધાત્મા તેજ સમસ્ત બધા પ્રકારના અન્ય દ્રવ્યોના ભાવોથી, અહીંયા અન્ય દ્રવ્યના ભાવો એમ લેવું કે જે દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે અને એનામાં જે નિમિત્તમાં ભાવો છે એમાં રસ છે અનુભાગ, ક્રોધ માન માયા લોભનો એમાં રસ બંધાણો છે પૂર્વે, એમાં જે રસ છે એનો જે દ્રવ્ય કર્મનો જે ભાવ છે એ અન્ય દ્રવ્યોના જે ભાવો છે એનાથી ભિન્નપણે, એટલે એનું લક્ષ છોડીને, કર્મના ઉદયનું લક્ષ છોડીને એનાથી ભિન્નપણે જ્યારે આરાધવામાં આવે, ઉપાસવામાં આવે, સેવા કરવામાં આવે, એટલે ઉપયોગને આત્માની સન્મુખ જઈને લેવામાં આવે, ઉમાં ન જોડાય, અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડી દે, અન્ય દ્રવ્યના ભાવનું અવલંબન પણ છોડે અને અન્ય દ્રવ્યને જ્ઞેય બનાવવાનું પણ છોડી દે, પર્યાર્થિક નિર્ણાયક બંધ કરે સર્વથા, બીજા પદાર્થો છે કે નહીં એની હું તો એક છું, બસ આની કરાવી જા, સમસ્ત અન્ય દ્રવ્યોના, એટલે કે અન્ય દ્રવ્ય જે દ્રવ્ય કર્મ છે એમાં થતો જે ભાવ છે એ ભાવોથી જુદો, એટલે એનું લક્ષ્ય.